એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ચર્ચા કરવાના છીએ જે આપણને આપણી આસપાસની દુનિયા, ખાસ કરીને સમાજનું સંચાલન કેવી રીતે થાય છે એ સમજવામાં મદદ કરશે.
બિલકુલ. અને પુસ્તક છે માર્ક બેવેરનું ગવર્નન્સ. આપણે ઘણીવાર માની લઈએ છીએ કે સમાજ સરકાર ચલાવે છે, બરાબર, પણ આ પુસ્તક કહે છે કે હવે વાત એટલી એમ કે સીધી સાધી નથી રહી.
હા, એટલે કે સરકારથી આપણે આગળ વધી ગયા છીએ ગવર્નન્સ તરફ.
ચોક્કસ, આપણે હવે ગવર્નન્સના યુગમાં છીએ.
અને આ સમજવું આજે ખરેખર બહુ જ મહત્વનું છે, કારણ કે આપણે રોજ જોઈએ છીએ, ખરું ને, કે નિર્ણયો ખાલી સરકારી ઓફિસોમાં નથી થતા.
બરાબર.
કોઈ મોટો પ્રોજેક્ટ હોય, શહેરી વિકાસની વાત હોય કે પછી કોઈ સામાજિક સમસ્યાનો ઉકેલ લાવવાનો હોય,
હા, એમાં સરકાર તો હોય જ, પણ સાથે સાથે ખાનગી કંપનીઓ, પેલી એનજીઓ, સ્થાનિક લોકો બધા જ જોડાયેલા હોય છે.
બરાબર. આખી એક જટિલ વ્યવસ્થા છે અને એને સમજવી જરૂરી છે.
ચોક્કસ. અને આ પુસ્તક આપણને આ નવી વાસ્તવિકતાને સમજવા માટે એક નવી નજર આપે છે, એમ કહી શકાય.
તો આ નવી નજર આપનાર લેખક માર્ક બેવેર, એમના વિશે થોડું જણાવો છો, કોણ છે અને એમની વિચારવાની રીત શું છે?
હા, માર્ક બેવેર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર છે. ઘણા જાણીતા છે. એમનું કામ મુખ્યત્વે રાજકીય સિદ્ધાંતો, એનો ઇતિહાસ અને જાહેર નીતિ એટલે કે પબ્લિક પોલિસી, એના વિશ્લેષણ પર છે. પણ એમની ખાસ વાત એ છે કે એમની વિચારવાની રીત થોડી અલગ છે, પરંપરાગત રાજકીય વિજ્ઞાનથી જુદી.
હા, મેં પણ સાંભળ્યું છે કે તેઓ ઇન્ટરપ્રેટિવ ટર્ન, અર્થઘટનાત્મક અભિગમના હિમાયતી છે. આનો મતલબ શું થાય સરળ ભાષામાં?
જુઓ, સરળ રીતે કહીએ તો જૂની રીત કેવી હતી કે સમાજને સમજવા માટે ખાલી બહારના તથ્યો જુઓ, આંકડા જુઓ, નિયમો જુઓ, બસ.
હા,
પણ બેવેર જેવા વિચારકો કહે છે, ના, એ પૂરતું નથી. આપણે એ સમજવું પડે કે લોકો શું માને છે, કોઈ ઘટના બને તો એનું એમના માટે શું અર્થ છે, અને લોકો અમુક રીતે કેમ વર્તે છે. મતલબ કે માન્યતાઓ અને અર્થો એ કેન્દ્રમાં હોવા જોઈએ.
ઓહ, એટલે ખાલી કાયદો શું કહે છે એ નહીં, પણ લોકો એ કાયદાને કેવી રીતે જુએ છે, કેવી રીતે અપનાવે છે, એ વધારે મહત્વનું છે.
બરાબર, એકદમ બરાબર. તેઓ એવા સિદ્ધાંતોને પડકારે છે જે માને છે કે માણસ ખાલી સ્વાર્થથી જ દોરવાય છે, અથવા તો બધું જ સામાજિક માળખા જ નક્કી કરે છે. બેવેર કહે છે કે ના, માણસની વિચારવાની શક્તિ, એની માન્યતા, એની ક્રિયા, જેને એ એજન્સી કહે છે, એ બહુ મહત્વની છે. અને એટલે જ તેઓ ગવર્નન્સ જેવા અટપટા વિષય પર લખવા માટે યોગ્ય વ્યક્તિ છે, કારણ કે તેઓ શાસનને ખાલી સંસ્થાઓના માળખા તરીકે નથી જોતા, પણ માણસોના અર્થો અને કાર્યોથી બનતી એક જીવંત પ્રક્રિયા તરીકે જુએ છે.
બહુ રસપ્રદ. તો ચાલો હવે પુસ્તકના મુખ્ય મુદ્દા પર આવીએ. આ ગવર્નન્સ પુસ્તકનો મૂળ દાવો શું છે, એ શું કહેવા માંગે છે?
પુસ્તકનો મૂળભૂત વિચાર જે પાયાનો છે એ છે કે સમાજને ચલાવવાની રીત ધર્મૂળથી બદલાઈ ગઈ છે. પહેલાં શું હતું? સરકાર.
હા, સરકાર એટલે રાજ્ય, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો.
બરાબર. એક કેન્દ્રીય સત્તા, સ્પષ્ટ હાયરાર્કીવાળી સંસ્થાઓ, ઉપરથી નીચે ઓર્ડર આવે. પણ હવે એની જગ્યાએ ગવર્નન્સ આવી ગયું છે.
અને આ ગવર્નન્સ કેવું છે, સરકારથી કઈ રીતે જુદું પડે છે?
એ વધારે ફેલાયેલું છે, વધારે જટિલ છે, એમાં ઘણા બધા કેન્દ્રો છે. ખાલી રાજ્ય સરકાર જ નહીં, પણ બજારો એટલે કે ખાનગી કંપનીઓ,
ઓકે,
પછી નેટવર્ક્સ જેમ કે એનજીઓ, વેપારી સંગઠનો, નિષ્ણાતોના ગ્રુપ
અને સમુદાયો પણ,
આ બધા સક્રિય રીતે જોડાયેલા છે. જાણે સત્તા કોઈ એકના હાથમાં નથી, પણ ઘણા બધા વચ્ચે વહેંચાયેલી છે.
એટલે પુસ્તકે સવાલ પૂછે છે કે જો સત્તા આટલી બધી વહેંચાયેલી હોય અને નિર્ણયો ઘણા બધા પરિબળોની એમ કે ખેંચતાણથી આવતા હોય, તો પછી આજના જમાનામાં શાસન ખરેખર થાય છે કેવી રીતે, એને સમજવો કઈ રીતે, આ મોટો પ્રશ્ન છે.
બરાબર, આ જ મુખ્ય પ્રશ્ન છે. અને બેવીરા આનો જવાબ એક નવા સિદ્ધાંતથી આપે છે, અર્થઘટનાત્મક વિકેન્દ્રિત ગવર્નન્સ સિદ્ધાંત. હવે આ કોઈ એવો નિયમ નથી કે જે બધે લાગુ પડે. પણ એ કહે છે કે ગવર્નન્સને સમજવું હોય તો આપણે લોકોની માન્યતાઓ, એમની પરંપરાઓ અને એમના કાર્યો પર ધ્યાન આપવું પડશે. ગવર્નન્સ કોઈ ફિક્સ માળખું નથી, પણ સતત બદલાતી, આકસ્મિક રીતે બનતી પ્રથાઓનો સમૂહ છે.
વાહ, એટલે કે નિયમો કરતાં પણ એ નિયમોનું અર્થઘટન કરનારા લોકો અને તેમની માન્યતાઓ વધુ મહત્વની બની જાય છે.
બરાબર.
એટલે પુસ્તક આમ જૂના સિદ્ધાંતોની મર્યાદાઓ બતાવે છે અને પછી પોતાનો આ નવો, વધુ માનવીય દ્રષ્ટિકોણ રજૂ કરે છે, અને સાથે સાથે પેલું લોકશાહી અને જવાબદારી જેવા સવાલો પણ ઊભા કરે છે, ખરું ને?
ચોક્કસ, એના પર આપણે આગળ વાત કરીશું. ચલો, આ જે મુખ્ય વિચારો છે એને થોડા વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ પહેલા તફાવતથી, સરકાર અને ગવર્નન્સ. તમે ઉલ્લેખ કર્યો હતો.
હા, સરકાર એટલે આપણે જે સામાન્ય રીતે વિચારીએ છીએ, ચૂંટાયેલી સંસ્થા, મંત્રાલયો, સરકારી ખાતાઓ, એક સ્પષ્ટ હાયરાર્કી હોય, સત્તા ઉપરથી નીચે તરફ આવે.
બરાબર, ટોપ ડાઉન.
હા, પણ ગવર્નન્સ એનાથી ઘણું વિશાળ છે. એમાં સત્તાનું કોઈ એક જ કેન્દ્ર નથી હોતું, એટલે એને બહુ કેન્દ્રી કહે છે, ઘણા બધા કેન્દ્રો.
અને તે નેટવર્ક આધારિત છે. આ બહુ મહત્વનો મુદ્દો છે. એટલે કે સરકારની સાથે ખાનગી કંપનીઓ, એનજીઓઝ, યુનિવર્સિટીઓ, સમુદાયના જૂથો, આ બધા ભેગા મળીને કોઈ સમસ્યાનો ઉકેલ લાવે અથવા કોઈ સેવા પૂરી પાડે.
એટલે આ બધા બિન રાજ્ય અભિનેતાઓ, નોન સ્ટેટ એક્ટર્સ પણ શાસનનો ભાગ બની ગયા.
હા, બિલકુલ.
આની સાથે પેલો ખ્યાલ જોડાયેલો છે ને, રાજ્યનું ખોખલું થવું, હોલોવિંગ આઉટ ધ સ્ટેટ, એ શું છે?
હા, એ બહુ રસપ્રદ ખ્યાલ છે. એનો અર્થ એવો થાય કે રાજ્યના જે કાર્યો પહેલાં ફક્ત રાજ્ય જ કરતું હતું એ હવે બીજે વહેંચાઈ ગયા છે, જાણે રાજ્ય ખાલી થઈ રહ્યું હોય એમ.
કઈ રીતે?
કેટલાક કાર્યો ઉપર ગયા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસે, જેમ કે WTO કે IMF. કેટલાક કાર્યો નીચે ગયા સ્થાનિક સરકારો પાસે, પંચાયતો પાસે, અને ઘણા બધા કાર્યો રાજ્યની બહાર ગયા, પ્રાઇવેટાઇઝેશન થયું એટલે બજારો પાસે, અથવા તો પાર્ટનરશિપ બની એટલે નેટવર્ક્સ પાસે.
એટલે રાજ્યની સીધી સત્તા કે કાર્યક્ષેત્ર થોડું ઘટ્યું એમ.
હા, એમ કહી શકાય. રાજ્ય સીધું બધું કરવાને બદલે હવે બીજાઓ દ્વારા કામ કરાવે છે અથવા એમની સાથે મળીને કરે છે, એટલે એ થોડું ખોખલું થયું લાગે.
પણ આ બધો બદલાવ આવ્યો કેમ? શું કારણ હતું કે અચાનક સરકારમાંથી ગવર્નન્સ તરફ દુનિયા વળી?
એની પાછળ એક આખી ઐતિહાસિક પ્રક્રિયા છે. લગભગ 1970ના દાયકાથી શરૂ થઈ, ત્યારે પશ્ચિમી દેશોમાં આર્થિક સંકટ આવ્યું હતું, પેલું સ્ટેગફ્લેશન, યાદ છે? મોંઘવારી અને બેરોજગારી બંને સાથે.
હા હા.
ત્યારે લોકોને લાગવા માંડ્યું કે પેલો કલ્યાણકારી રાજ્ય, વેલફેર સ્ટેટની જે મોટી સરકારી વ્યવસ્થાઓ હતી એ બહુ બિનકાર્યક્ષમ થઈ ગઈ છે, બહુ ખર્ચાળ છે અને સમસ્યાઓ હલ નથી કરી શકતી. એને સરકારી ઓવરલોડ, ગવર્મેન્ટ ઓવરલોડ જેવું નામ અપાયું.
અને એ જ સમયે પેલી નવી વિચારધારાઓ પણ આવી, નિયોલિબરલિઝમ, મુક્ત બજારની વાતો.
બરાબર. ફ્રેડરિક હાયક જેવા વિચારકો અને માર્ગરેટ થેચર, રોનાલ્ડ રેગન જેવા નેતાઓનો પ્રભાવ વધ્યો. એમણે કહ્યું કે બજાર જ બધું સરસ રીતે કરે છે, સરકારે ઓછામાં ઓછું નિયંત્રણ રાખવું જોઈએ, પોતાની ભૂમિકા ઘટાડવી જોઈએ.
અને આની અસર સરકારી કામકાજો પર પડી.
બહુ મોટી અસર પડી. એમાંથી ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ, NPM નો વિચાર આવ્યો.
NPM એ શું હતું? કોઈ મેનેજમેન્ટની ટેકનિક?
હા, એક રીતે કહી શકાય. એનો મૂળ વિચાર એ હતો કે સરકારી તંત્રને પણ ખાનગી કંપનીઓની જેમ ચલાવવું જોઈએ. સ્પર્ધા લાવો, કામગીરી માપો, પરફોર્મન્સ મેઝરમેન્ટ, નાગરિકને ગ્રાહક તરીકે જુઓ. અને આના ભાગરૂપે જ ઘણું ખાનગીકરણ થયું. સરકારી કામો બહાર કોન્ટ્રાક્ટ પર અપાવવા લાગ્યા, આઉટસોર્સિંગ.
અને સાથે સાથે પેલા નેટવર્ક્સ અને ભાગીદારીનો ઉદય થયો જેની આપણે વાત કરી રહ્યા છીએ. હા,
જે જટિલ સમસ્યાઓ હતી, જેમ કે શહેરી ગરીબી, પર્યાવરણનું રક્ષણ વગેરે, એના માટે એમ લાગ્યું કે સરકાર એકલી કંઈ નહીં કરી શકે. એટલે સરકાર, બિઝનેસ અને NGO સાથે મળીને કામ કરે એવા મોડેલ બન્યા.
આપણે ત્યાં પણ આવું જોવા મળે છે, નહીં? સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ કે બીજા ઘણા કાર્યક્રમોમાં.
ચોક્કસ. પણ બેવીર એ વાત પર ભાર મૂકે છે કે આ બધું કોઈ કુદરતી રીતે જ નથી થઈ ગયું. એની પાછળ ચોક્કસ આર્થિક સંજોગો હતા, રાજકીય વિચારધારાઓ હતી અને નીતિઓ બનાવનારાઓની પસંદગીઓ હતી. આ એક આકસ્મિક ઐતિહાસિક ઉત્પાદન છે.
તો બેવેર આ નવી ગવર્નન્સની વાસ્તવિકતાને સમજાવવા માટે જે પોતાનો અર્થઘટનાત્મક અભિગમ આપે છે એના મુખ્ય તત્વ કયા કયા છે? એમણે જૂના સિદ્ધાંતોની જે ટીકા કરી એને થોડીવાર બાજુ પર રાખીએ, પણ એમના પોતાના વિચારના મૂળભૂત મુદ્દા કયા છે?
ચોક્કસ. એમના સિદ્ધાંતનો પહેલો પાયો છે વિકેન્દ્રિત વિચાર. આ થોડો અઘરો લાગી શકે, પણ એનો મતલબ એ છે કે સમાજનું કોઈ એક જ કેન્દ્ર નથી જે બધું ચલાવે, ન તો રાજ્ય, ન તો અર્થતંત્ર, ન કોઈ બીજું.
એટલે કોઈ એક સેન્ટ્રલ કંટ્રોલ નથી.
ના, સત્તા વહેંચાયેલી છે, એ સંબંધોમાંથી ઉદ્ભવે છે. એટલે કોઈ એક જગ્યાએથી બધું નિયંત્રિત નથી થતું, બધું વિકેન્દ્રિત છે.
હા, બીજો મુદ્દો જે મને લાગે છે કે સૌથી મહત્વનો છે એ છે માન્યતાઓ અને અર્થો, બિલીફ્સ એન્ડ મીનિંગ્સ.
હા, આ બેવીરના વિચારનું હાર્દ છે. એમના મતે કોઈપણ સામાજિક ક્રિયાને સમજવી હોય તો એની પાછળ રહેલી લોકોની માન્યતાઓ સમજવી પડે. આપણે કંઈક કરીએ છીએ કારણ કે આપણે કંઈક માનીએ છીએ, આપણા માટે એનો કોઈ અર્થ છે.
એટલે ગવર્નન્સમાં જે લોકો ભાગ લે છે, નેતાઓ, અધિકારીઓ, નાગરિકો, બિઝનેસમેન, એ બધા શું માને છે, એમના ઉદ્દેશ્યો શું છે, એ સમજવું પડે.
બરાબર. એમના વગર ગવર્નન્સ સમજી જ ન શકાય.
પણ આ માન્યતાઓ આવે છે ક્યાંથી? આપણે બધા અલગ અલગ કેમ માનીએ છીએ?
અહીં બેવીર પરંપરા, ટ્રેડિશનનો ખ્યાલ આવે છે. એ કહે છે કે આપણે આપણી માન્યતાઓ કંઈ હવામાંથી નથી બનાવતા. આપણે જે સમાજમાં, જે સંસ્કૃતિમાં ઉછરીએ છીએ ત્યાંથી આપણને અમુક માન્યતાઓ, અમુક વિચારો, અમુક કાર્ય કરવાની રીતો વારસામાં મળે છે. આ આપણી પરંપરા છે.
જેમ કે લોકશાહી વિશેની આપણી સમજ.
હા.
કે કુટુંબ વિશેના આપણા ખ્યાલો.
હા, બરાબર. કે બજાર કેવી રીતે કામ કરે એ વિશેની આપણી ધારણાઓ, આ બધું પરંપરાનો ભાગ છે. એ આપણી વિચારસરણીનો આધાર બને છે.
પણ જો બધું પરંપરાથી જ ચાલતું હોય તો પછી સમાજમાં નવો વિચાર, નવો બદલાવ કેવી રીતે આવે?
સરસ સવાલ. બદલાવ ત્યારે આવે છે જ્યારે આપણી સામે કોઈ દ્વિધા, ડિલેમા ઊભી થાય. કોઈ નવી સમસ્યા આવે, કોઈ નવો વિચાર આવે, કોઈ એવો અનુભવ થાય જે આપણી જૂની, વારસાગત, પરંપરાગત માન્યતાઓ સાથે બંધ ન બેસે.
ત્યારે શું થાય?
ત્યારે આપણે વિચારવા મજબૂર થઈએ છીએ, આપણે તર્ક કરીએ છીએ, અને કદાચ આપણી માન્યતાઓમાં કે આપણી કાર્યપદ્ધતિમાં ફેરફાર કરીએ છીએ. આ જે વિચારવાની અને ફેરફાર કરવાની ક્ષમતા છે એને બેવીર એજન્સી કહે છે.
એટલે પરંપરા આપણને સ્થિરતા આપે છે, પણ જ્યારે કોઈ દ્વિધા આવે ત્યારે આપણી એજન્સી, આપણી વિચારશક્તિ પરિવર્તન લાવી શકે છે.
એકદમ સાચું. સ્થિરતા અને પરિવર્તન બંનેને સમજાવતો આ એક સારો અભિગમ છે.
આ સમજવામાં થોડું અઘરું તો છે, પણ બહુ રસપ્રદ છે. પણ આ બધાની લોકશાહી પર શું અસર પડે છે? આ જે નવું ગવર્નન્સ મોડેલ છે એમાં લોકશાહી સામે કેવા પડકારો ઊભા થાય છે?
હા, આ બહુ જ ગંભીર મુદ્દો છે, અને બેવીર એના પર ખાસ ધ્યાન દોરે છે. સૌથી પહેલો અને મોટો પડકાર છે જવાબદારીનો,
અકાઉન્ટેબિલિટીનો.
જવાબદારી
કઈ રીતે?
જુઓ, જો નિર્ણયો કોઈ એક સરકારી વિભાગ નહીં પણ ઘણા બધા સરકારી, ખાનગી અને સ્વૈચ્છિક ભાગીદારોનું એક આખું નેટવર્ક લેતું હોય,
હા,
તો પછી કંઈ ખોટું થાય, કોઈ નિષ્ફળતા મળે તો જવાબદાર કોણ? નાગરિકો કોને સવાલ પૂછે, કોને જવાબદાર ઠેરવે? આપણી જે પરંપરાગત સંસદીય પ્રણાલી છે જેમાં મંત્રીઓ સંસદને જવાબદાર હોય, એ આવા જટિલ નેટવર્કને જવાબદાર ઠેરવવા માટે કદાચ પૂરતી નથી.
વાત તો સાચી છે. ઘણીવાર ખબર જ નથી પડતી કે નિર્ણય કોણે લીધો.
બરાબર. અને બીજો મોટો પડકાર છે કાયદેસરતાનો.
કાયદેસરતા એટલે?
એટલે કે આ જે નેટવર્ક્સ કે ભાગીદારીઓમાં જે લોકો નિર્ણયો લે છે એમાંથી ઘણા લોકો સીધા પ્રજા દ્વારા ચૂંટાયેલા નથી હોતા. કોઈ નિષ્ણાત સમિતિ હોય, કોઈ મોટી કંપનીનો પ્રતિનિધિ હોય, કોઈ એનજીઓનો કાર્યકર હોય, તો પછી એમના નિર્ણયોને લોકો શા માટે સ્વીકારે? એમની સત્તાની કાયદેસરતા, એમની ઓથોરિટી ક્યાંથી આવે? આ પણ એક મોટો પ્રશ્ન છે. શું એ લોકતાંત્રિક રીતે યોગ્ય છે? આનો અર્થ એ થયો કે રાજ્યની ભૂમિકા પણ બદલાઈ રહી છે. એ હવે ખાલી હુકમ કરનાર નથી રહ્યું. રાજ્ય હવે એક પ્રકારનું મેટા ગવર્નર બની રહ્યું છે. એટલે કે એ પોતે બધું કરવાને બદલે બીજા બધાને સાથે લાવનાર, એમની વચ્ચે સંકલન કરનાર, સુવિધા આપનાર, ફેસિલિટેટર બની રહ્યું છે. અને નાગરિકોએ પણ કદાચ લોકશાહીમાં વધુ સક્રિય રીતે ભાગ લેવો પડશે.
બરાબર.
તો આપણે જે ચર્ચા કરી એના પરથી આ પુસ્તકના કેટલાક મુખ્ય સંદેશાઓ કે થીમ્સ તારવી શકીએ. પહેલી અને સૌથી સ્પષ્ટ થીમ તો એ છે, શાસન હવે સરકારથી ગવર્નન્સ તરફ વળી ગયું છે.
હા, આ એક ઐતિહાસિક બદલાવ છે, એક વાસ્તવિકતા છે, આપણે રોજબરોજ એને અનુભવીએ છીએ. સ્થાનિક સ્તરે કોઈ પાણી સમિતિ હોય કે શહેરમાં ટ્રાફિક મેનેજમેન્ટ માટે બનેલી ભાગીદારી હોય, આ બધું ગવર્નન્સ જ છે.
બીજો મુખ્ય સંદેશ જે બેવીરના અભિગમનું કેન્દ્ર છે તે એ છે કે સામાજિક અને રાજકીય જીવનને સમજવા માટે લોકોની માન્યતાઓ અને અર્થોને સમજવા ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય છે.
એટલે કે આપણે ફક્ત કાયદા કાનૂન કે આંકડા જોઈને ન ચાલી શકીએ. દાખલા તરીકે ગુજરાતમાં જ કોઈ નવી સરકારી યોજના આવે તો અમદાવાદના લોકો એને અલગ રીતે જુએ, કચ્છના લોકો અલગ રીતે જુએ, કારણ કે એમની માન્યતાઓ, એમના અનુભવો અલગ છે.
બરાબર. ત્રીજો સંદેશ છે કે સત્તા વિકેન્દ્રિત છે, કોઈ એક કંટ્રોલ સેન્ટર નથી. સત્તા ઘણા બધા ખેલાડીઓ વચ્ચે વહેંચાયેલી છે અને સતત વાટાઘાટો, ખેંચતાણ અને ક્યારેક સંઘર્ષ દ્વારા નક્કી થાય છે.
એટલે જ કદાચ આપણને ઘણીવાર લાગે છે કે સમસ્યાઓનો ઉકેલ આટલો જટિલ કેમ છે, કેમ નથી આવતો જલ્દી, કારણ કે ઘણા બધા હિતો અને દ્રષ્ટિકોણ રમતમાં હોય છે.
ચોક્કસ. અને ચોથો મુદ્દો જે આપણે હમણાં ચર્ચ્યો, આ નવા ગવર્નન્સ મોડેલમાં લોકશાહી સામે ગંભીર પડકારો છે, ખાસ કરીને જવાબદારી અને કાયદેસરતાના. પરંપરાગત લોકશાહી વ્યવસ્થાઓ આ નવી વાસ્તવિકતા માટે કદાચ એમ કહીએ કે અપૂરતી છે, એના પર નવેસરથી વિચારવું પડશે. આ પુસ્તકમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર મનમાં ઘર કરી જાય એવા છે. ભલે આપણે એને સીધા કોટ તરીકે ન લઈએ, પણ એના સારાંશ રૂપે રજૂ કરીએ તો.
હા, ચોક્કસ. જેમ કે પહેલો વિચાર, જે શાસનની વ્યાખ્યા જ બદલી નાખે છે. શાસન ફક્ત સરકારી ઇમારતોમાં નથી થતું, તે સમાજને ચલાવવાની અને નિયંત્રિત કરવાની એ બધી જ રીતો છે જેમાં સરકારની સાથે બજાર, નેટવર્ક્સ અને સમુદાયો પણ સક્રિય રીતે ભાગ લે છે. આ ખરેખર દ્રષ્ટિકોણને કેટલો વિશાળ બનાવે છે.
બરાબર. બીજો વિચાર જે એમની પદ્ધતિ વિશે છે, રાજકારણને અને સમાજને સમજવા માટે ફક્ત આંકડા કે નિયમો પૂરતા નથી. આપણે લોકો શું માને છે, તેમની પરંપરાઓ શું છે અને તેઓ કેવી રીતે વિચારે છે, ત્યાંથી શરૂઆત કરવી જોઈએ. રાજકીય વિજ્ઞાન એ અર્થઘટન કરવાની વિદ્યાશાખા હોવી જોઈએ.
એટલે કે માણસને કેન્દ્રમાં રાખવાની વાત. અને ત્રીજો વિચાર સત્તા વિશેનો. આજની દુનિયામાં સત્તા કોઈ એકના હાથમાં કેન્દ્રિત નથી, તે વહેંચાયેલી છે, ખંડિત છે અને અનેક લોકો અને જૂથો વચ્ચેની સતત ક્રિયાપ્રતિક્રિયા અને સમજૂતીમાંથી જ જન્મે છે. આ સમજવાથી કદાચ આપણને રાજકારણની જટિલતા વધુ સારી રીતે સમજાય.
તો હવે સવાલ એ થાય કે આ બધી સૈદ્ધાંતિક વાતોનો વ્યવહારમાં શું ઉપયોગ, કોના માટે આ ઉપયોગી છે?
હા, બરાબર. જેમ કે જે લોકો નીતિ બનાવે છે, સરકારી અધિકારીઓ છે, એમના માટે આમાંથી શું શીખવા જેવું છે? કદાચ પહેલી વાત એ કે એમને થોડું નમ્ર બનવું પડે. એમ ન માની શકે કે અમે જે ઉપરથી નક્કી કરીશું એ જ નીચે લાગુ થઈ જશે.
બિલકુલ સાચી વાત. ટોપડાઉન અભિગમ હવે કદાચ એટલો કારગત ન નીવડે. એમણે સમજવું પડે કે વાતાવરણ હવે નેટવર્કવાળું છે, એટલે જુદા જુદા ભાગીદારો સાથે વાટાઘાટ કરવી પડે, સર્વસંમતિ સાધવાનો પ્રયાસ કરવો પડે અને સૌથી અગત્યનું, એ ભાગીદારો શું માને છે, એમના શું હિતો છે એ સમજવું પડે.
અને એમનો રોલ પણ બદલાય છે, નહીં?
હા, એમનો રોલ હવે ફક્ત નિયમો લાગુ કરનાર એન્ફોર્સરનો નથી, પણ જુદા જુદા જૂથોને સાથે લાવનાર, એમની વચ્ચે મધ્યસ્થી કરનાર, વિશ્વાસ બનાવનાર, એક પ્રકારના સંચાલક કે સુવિધા કરતા મેટા ગવર્નરનું બની જાય છે. કોઈ યોજના સફળ કરવી હોય તો સ્થાનિક લોકો અને સંસ્થાઓનો વિશ્વાસ જીતવો પડે, એમની માન્યતાઓને ધ્યાનમાં લેવી પડે.
અને જે સામાન્ય નાગરિકો છે કે સામાજિક કાર્યકરો છે, એમના માટે આ વિચાર કેવી રીતે ઉપયોગી થઈ શકે?
એમના માટે પણ ઘણું છે. પહેલું તો એ સમજવું જરૂરી છે કે સત્તા ફક્ત સરકારમાં કે મંત્રીઓ પાસે જ નથી. સત્તા કોર્પોરેટ ઓફિસોમાં પણ છે, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પણ છે અને સ્થાનિક સ્તરે બનતી ભાગીદારીઓમાં પણ છે. એટલે જો કોઈ પરિવર્તન લાવવું હોય તો ક્યાં અને કોના પર દબાણ કરવું એનું મેપિંગ કરવું પડે.
હા, સત્તાના કેન્દ્રો ઓળખવા પડે.
બીજું, બેવીર માન્યતા ઉપર ભાર મૂકે છે, એટલે કાર્યકરો માટે પોતાની વાત, પોતાનો દૃષ્ટિકોણ, પોતાની વાર્તા, નેરેટિવ અસરકારક રીતે કહેવી બહુ જરૂરી બની જાય છે, કારણ કે એનાથી જ લોકોની માન્યતાઓ બદલી શકાય છે. અને ત્રીજું, આજે નવા નેટવર્ક્સ અને ભાગીદારીઓ બની રહી છે, એમને પણ જવાબદાર કેવી રીતે ઠેરાવવા? એના નવા રસ્તાઓ વિચારવા પડશે, પારદર્શિતાની માંગ કરવી પડશે.
આ આખી ચર્ચા પછી મને અંગત રીતે એક વાત બહુ સ્પર્શી ગઈ, એ છે કે રાજકારણ અને શાસન જેવા આમ તો શુષ્ક લાગતા વિષયોમાં પણ માનવીય માન્યતાઓ અને અર્થોનું કેટલું બધું મહત્વ છે. આપણે ઘણીવાર એને ફક્ત સત્તા, પૈસા અને નિયમોની રમત સમજી લઈએ છીએ, પણ એની પાછળ ઊંડી માનવીય સમજ, પરંપરાઓ, અર્થઘટનો, આ બધું કામ કરી રહ્યું છે. આ જે જટિલતા છે ને, એ ફક્ત માળખાકીય નથી, પણ ખૂબ જ ખૂબ જ માનવીય છે.
અને મારા માટે સૌથી મોટો અને વિચારવા જેવો મુદ્દો એ લોકશાહીનો પડકાર છે. બેવીરનું પુસ્તક ખરેખર આપણને વિચારતા કરી મૂકે છે કે શું આપણી જે વર્તમાન લોકશાહી સંસ્થાઓ છે, આપણી પ્રક્રિયાઓ છે, એ આ ગવર્નન્સના જટિલ યુગ માટે ખરેખર તૈયાર છે. જો સત્તા આટલી બધી વહેંચાયેલી હોય, ક્યારેક અસ્પષ્ટ હોય, તો પછી નાગરિકોનો અવાજ ક્યાં સંભળાશે? તેમની ભાગીદારી કેવી રીતે સુનિશ્ચિત થશે? અને સૌથી મોટો સવાલ, જવાબદારી કોની નક્કી કરવી? આ એવા પ્રશ્નો છે જેના જવાબ આપણે સૌએ સાથે મળીને ભવિષ્યમાં શોધવા પડશે. કદાચ લોકશાહીને પણ એક નવા સ્વરૂપે, વધુ સહભાગી સ્વરૂપે વિચારવાની જરૂર છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.